हूँ अध्याय अपने इंडिया के 86 नंबर में जाता हूँ बनु प्रवचन सामग्री यथा ग्रहण करुणा मन से पीरियन जमा विषयोत्तम वरी संघ के लिंग जानवा मोहना पदार्थी अप्रतिपति अप्राप्ति વિષયોનો સંગ અને કરુણા મનુષ્ય તિરેન્ચમાં પશુ અને મનુષ્ય પરેની કરુણા એ પણ મિથ્યાત્વ મોહના લક્ષણ ગુરુદેવે કહ્યા. એ ગુરુદેવ એમ કહે છે કે અજ્ઞાનીનો કરુણા એનું અજ્ઞાન બતાવે છે અને જ્ઞાનીની કરુણા એના જ્ઞાનને બતાવે છે. એટલે સામાન્ય રીતે આપણને એમ લાગે કે કોઈની પ્રત્યે કરુણા રાખવી એ મિથ્યાત્વ મોહનું લક્ષણ કેમ કહેવાય, પણ અજ્ઞાનીની માન્યતા એવી હોય છે કે હું બીજાનું કરું શકું, હું રોગી છું તો બીજાનો રોગ મટાડું, હું ભૂખો છું તો બીજાની ભૂખ મટાડું, તો એના કલ્યાણનું કારણ એ પ્રકારનું હોય છે. એટલા કારણે એની કરુણા પણ એ પ્રકારની હોય છે કે આપણે સદા વ્રત ખોલો, હોસ્પિટલ બંધાવો, ભૂકંપ પીડિતોને મદદ કરો, તો એ કરુણા એના મિથ્યાત્વને દર્શાવે છે. અને જ્ઞાની જીવોની એવી કરુણા હોય છે કે સૌ જીવ શાસન રસી, બધા જીવો સમજો બુજો પામો, એ બધાનું કલ્યાણ થાવ, એવી જ્ઞાનીને કરુણા હોય છે. આ જ્ઞાની બધા જીવો પોતાના આત્મહિતનું સાધન કરી શકે એ માટે દેવ શાસ્ત્ર ગુરુની પ્રભાવના થાય, જીન મંદિરનું નિર્માણ થાય, પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય, તો એને એ પ્રકારનો ભાવ પડે છે. જ્યારે અજ્ઞાનીને એ અન્ય પ્રકારનો ભાવ રહે છે, તો એની કરુણાને બતાવે છે. એ ત્યાર પછી 86મી ગાથામાં આચાર્યદેવે કહ્યું કે શાસ્ત્ર આદિથી પ્રત્યક્ષ તે જાણ તો બીજા આત્માને કશું મોહ પામે નાસ્ત નિશ્ચય શાસ્ત્ર સમ અધીન છે. જે 80મી ગાથામાં આચાર્યદેવે કહ્યું હતું કે જે જાણે તો અરહંત અને ગુણદ્રવ્યને પર્યે પણ તે જીવ જાણે આત્માને મોહ પામે લય કરે. તો અરિયન ભગવાનને જાણવાથી પોતાનો મોહ ટળે છે, પણ એ અરિયન ભગવાનને જાણવા માટે 80 ગાથા સાથે સંબંધિત આ 86 ગાથા છે. એમાં આચાર્યદેવે એમ કહ્યું કે 80 ગાથામાં જે ઉપાય બતાવ્યો છે એ ઉપાયંતરની અપેક્ષા રાખે છે. ઉપાયંતર એટલે અન્ય ઉપાય. એ અન્ય ઉપાય ભગવાન અરિયન ભગવાનને જાણવા માટે અને દ્રવ્યગુણ પર્યાયથી જાણવા માટે આપણે શું ઉપાય કરવો જોઈએ. ભલે અત્યારે તો વર્તમાનમાં અરિયન ભગવાનની ઉપસ્થિતિ નથી, પણ સાક્ષાત અરિયન ભગવાન બિરાજમાન હોય તો પણ ભગવાનનું સ્વરૂપ સમજવા માટે ભગવાનની દિવ્ય ધ્વનિ છે અથવા તો એ ગુરુની ઉપાસના છે, શાસ્ત્રનું અધ્યયન છે, એ જ કાર્યકારી છે. એ ભગવાનના સ્વરૂપને જોવામાં દર્શન કરવાથી નહીં, પણ ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરવા માટે એ આગમનો અભ્યાસ મુખ્ય છે. એટલે ગુરુદેવે એમ કહ્યું કે ભાવ જ્ઞાનના અવલંબનથી દ્રઢ થયેલા પરિણામ વડે આપણે શાસ્ત્રનો અભ્યાસ કરવો શાસ્ત્ર સમાધિનીય છે. એટલે મોહને ટાળવા માટે ભગવાનને જાણવા જરૂરી છે, પણ એ ભગવાનને પણ ક્યારે જાણી શકાશે કે જો આપણે તત્વજ્ઞાનનો અભ્યાસ કરશું. અને એ તત્વજ્ઞાનનો અભ્યાસ પણ ઉપરછલો નહીં, ભાવજ્ઞાનના અવલંબનથી દ્રઢ થયેલા પરિણામ વડે જો આપણે એ આગમનો અભ્યાસ કરશું તો જ આપણને ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ સમજાશે અને તો જ આપણો મોહ ટળશે. આમાં જ આગળમાં કહ્યું છે કે સામાન્ય જ્યાં એકાગ્ર ને એકાગ્ર વસ્તુ નિશ્ચય નિશ્ચય બને આગમ થકી આગમ પ્રવર્તન મુખ્ય છે. આપણી એકાગ્રતા કરી છે તો પણ વેદનામ કર્યું છે, જેને આપણે સામાન્ય દશા મોક્ષ દશા મુનિ દશા કહીએ છીએ. તો એ પણ કેવી રીતે થાય છે કે સામાન્ય જ્યાં એકાગ્ર ને એકાગ્ર વસ્તુ નિશ્ચય વસ્તુના નિશ્ચય વગર એકાગ્રતા થઈ શકતી નથી, અને એ નિશ્ચય બને આગમ થકી આગમ પ્રવર્તન મુખ્ય છે. અને એ વસ્તુ સ્વરૂપનો નિશ્ચય આગમ વડે થાય છે, તેનાથી આત્માનો ગમ થાય એ આગમ થાય, જે અગમનું જ્ઞાન કરાવે એ આગમ કહેવાય. આગમ્ય તે આગમ વસ્તુ સ્વરૂપના પડખાને ચારે બાજુથી બતાવે એવું આગમ છે. ગુરુદેવે આપણને એમ પણ કહ્યું કે આગમના નામે ઘણા બધા ચાલતા હોય છે, પણ વિતરાગ સર્વજ્ઞ ઉપરનો જે આગમ હોય એ જ પ્રમાણભૂત છે. ગમે તે કથિત એવા આગમ હોય કે જે વિતરાગ સર્વજ્ઞ પરોપિત ન હોય, કે જેમાં પરસ્પર વિરોધાભાસ હોય, જેના સિદ્ધાંત એ નિષ્કૃષ યુક્તિથી અકાત્ય હોય એવા ન હોય, તો એ પણ કોઈ વાસ્તવિક આગમ હોતા નથી. એવા સાચા આગમના અભ્યાસે અને એ પણ ભાવજ્ઞાનના અવલંબનથી દ્રઢ કરેલા પરિણામ. ભાવજ્ઞાન એટલે કે એ હૃદયમાં ઉતરેલા જ્ઞાન વડે એનું સપ્તાર્થ આગમાર્થ નયાર્થ મતાર્થ ભાવાર્થ એ રીતે પોતે ભાવાર્થ સુધી પહોંચીને એ વસ્તુને હૃદયગત કરીને આત્મસાત કરીને એ સિદ્ધાંત રૂપે પરિણમે તો એના મોહનો ક્ષય થાય છે. આપણે જે ચાલતો વિષય છે, આપણે ગઈકાલે વાત કરી ગઈ છે, આપણું જે પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના કુલ 160 બાબતો આચાર્ય દેવે કહી છે, એની સાથે સંબંધિત 160 કર્તવ્ય 160 બાબતો કહી છે. એમાં મુખ્ય સૌથી એની શરૂઆત શાંતિ જાપતિ હોય છે. એ મારા પણ કહી છે, મને કીધું કે બધા એને ફરીથી કે જો આ શાંતિ જાપની શરૂઆત આજે અત્યારથી જ કરો, એનો સંકલ્પ આપણે આગલે દિવસે લેવડાવશું, પણ એની શરૂઆત તો તમે કરી નાખો. એક વસ્તુ છે કે જેને શાંતિ જાપમાં બેસવું છે એને અભક્ષ્યનો ત્યાગ હોવો જોઈએ, એ અન્ય દિવાળોનો હોવો જોઈએ, અને ખાસ કરીને ગ્રહિત મિથ્યાત્વ એનું છૂટી જવું, ખુદે કુંગરૂની માને દવાડો ન હોય એવો જીવ આ જાપમાં બેસવા માટે યોગ્ય છે. અને આપણે જાપમાં જ્યાં સુધી બેસીએ ત્યાં સુધી આપણા પ્રતિષ્ઠાના પ્રસંગ દરમિયાન, તો તે દરમિયાન આપણે શુદ્ધ ભોજન કરવાનું છે અને એ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. તો એ પ્રતિષ્ઠાના સમય દરમિયાન આપણે એટલું આપણે રાખવાનું છે. અને આ જે જાપ કરનારને ઇન્દ્ર જેટલો લાભ મળે છે, જે ઇન્દ્ર જે લોકો જે લાભ લે છે એવો જ લાભ આ જાપ કરનાર ભાઈઓને પણ મળે છે. તો આ લાભ ચૂકવા જેવો નથી. તો બધાએ એ જાપમાં નામ ન નોંધાવ્યા હોય તો સમીરભાઈને નામ નોંધાવી દેવા, અને અત્યારથી જ તમારે એની પ્રેક્ટિસ શરૂ કરી દેવી. આપણે છેલ્લે એક મારા તમને કેમ કરવી આપણે પછી છેલ્લે આપણે બતાવશું, બરાબર ને? આપણે શરૂ થાય એટલે હવે આપણે જે મૂળ વાત છે એ કલ્યાણક એટલે શું, પંચકલ્યાણક એટલે શું, આત્માનું હિત એને કલ્યાણ કહેવાય. આ ભગવાનનું જીવન સંપૂર્ણ કલ્યાણમય હોય છે, અને એ આપણા આત્માનું અને સાચું કલ્યાણ તો સમ્યક દર્શનથી છે, આત્મહિતથી છે. આ સમ્યક દર્શન જ ધર્મનો મૂળ છે, મોક્ષ માર્ગનો મૂળ છે. એ આત્માની વિશેષતા છે, આત્માની પૂજ્યતા છે, આત્માના અનંત ગુણોની પ્રગટતા સમ્યક કરવાના કારણે છે. જગતમાં જે કઈ દોષો છે, અપરાધ છે, દુર્ગુણો છે એ બધાનું મૂળ કારણ મુખ્યત્વ છે. ગુરુદેવ એમ કહે છે કે લાખો જીવો કરોડો જીવોની હિંસાના પાપ કરતા એ મિથ્યાત્વનું પાપ મોટું છે, કેમ કે મિથ્યાત્વના કારણે જ બધા પાપો હોય છે. અને એ જે કાંઈ આત્માના ગુણો છે, આત્માનું હિત છે, આત્માની શોભા છે, આત્માની વિશેષતા છે, આત્માની પવિત્રતા છે, આત્માની પૂજ્યતા છે, એ બધું જ સમ્યકત્વના કારણે હોય છે. તો આ ભગવાનનું કલ્યાણ જ પણ એક સમ્યકત્વનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે. એ જે સ્વર્ગના દેવો ભગવાનના કલ્યાણ ઉજવે છે એ પોતાનું નિયમથી એ અવશ્ય કલ્યાણ પ્રાપ્ત કરે છે. પોતાની ભૂમિકા અનુસાર એ પોતાનું કલ્યાણ પ્રાપ્ત કરે છે. એ મોટા ભાગના જીવો, મોટા ભાગના દેવો સમ્યક દર્શનને પણ પ્રાપ્ત કરે છે. તો આ ભગવાનનું કલ્યાણક મહોત્સવ એ વિનેન્દ્ર કે કલ્યાણક પણ અગણિત પાર્થક નાશ કહે. સોપાન સ્વર્ગ દ્વારકા મોક્ષ માર્ગતા સાધક હૈ, એ સ્વર્ગની પરંપરા દ્વારા આપણને મોક્ષ સુધી પણ પહોંચાડનાર છે. તો એ ભગવાનના કલ્યાણક પાંચ પ્રકારના છે. એ વર્તમાનમાં આપણને પ્રશ્ન થાય કે આ પ્રતિષ્ઠા મહોત્સવ શું કામ કરવો જોઈએ, એના સંબંધે ગુરુદેવે જે કહ્યું છે એ બહુ એક આપણે કે વર્તમાન કાળમાં સાક્ષાત અરિયન ભગવાન નથી. અરિયન ભગવાન તો નથી પણ બૌદ્ધિ જ્ઞાની, મનોપર્ય જ્ઞાની એવા ભાવલિંગી મુનિ પણ નથી. એ ખરેખર તો જોઈએ તો આ કાળમાં ભાવલિંગી મુનિ પણ નથી પણ દ્રવ્યલિંગી પણ દુર્લભ છે, દ્રવ્યલિંગી પણ નથી. અને એટલે વર્તમાન કાળમાં મુનિઓનો સદભાવ છે, અભાવ નથી, પણ અત્યારે કોઈ એવા દેખાતા નથી. તો અત્યારે આપણને જે આત્માનું સ્વરૂપ વિનેન્દ્ર ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ હોય, એના પ્રતિનિધિત્વ રૂપ કોઈ હોય એવા જીવ જાણતા નથી. જે પરિપરમેશ્વરીમાં સ્થાન પામ્યા હોય, અરિયન સ્થિત આચાર્ય ઉપાધ્યાય અને સાધુ, એ પંચપરમેશ્વરી આત્માનું સ્વરૂપ કહેવાય છે. તો એ પંચપરમેશ્વરીમાં છેલ્લે તો સાધુ છે, તો એવા સાધુ પણ વર્તમાનમાં દુર્લભ છે. તો અત્યારના કાળમાં વિનેન્દ્ર ભગવાનના સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરનાર બીજા કોઈ દેખાતા નથી, ત્યારે એકમાત્ર જીવ પ્રતિમા જીવનને અવલંબન સ્વરૂપ છે. તો આ જીવ પ્રતિમામાં દગાકાર સ્વરૂપ એ વિતરાગ ભાવવાળી જીન જીવનું મંત્ર સંસ્કાર વડે, વિધિ વિધાન વડે એના એ પ્રકારે એમાં એનું આરોપણ કરવામાં આવે છે. શાસ્ત્રોક્ત પદ્ધતિથી એ જીવ પ્રતિમાને જીવ બિંબ સમાન બનાવવામાં આવે છે. એ ગુરુદેવના વચનામત છે, એમાં ગુરુદેવ એમ કહે છે કે આ જીવ પ્રતિમાને માનતા નથી, ઉદારતા નથી, એ યોગ્ય નથી. કેટલાક લોકો એ પ્રતિમાને માનતા નથી, કેટલાક લોકો પ્રતિમાની અંદર અતિશયોક્તિ કરે છે, એનો શણગાર કરે છે કે એવું આંગી કરે છે, એવું પણ કરતા હોય છે. પણ આ 123 નંબરનો બોલ છે, એમ કહ્યું છે કે અરે જો ઠરી જાઓ, ઉત્તમ રસમાં ડૂબી જાઓ, એમ જાણે કે ભગવાનની પ્રતિમા ઉપદેશતી હોય. એ જીન પ્રતિમા જેને સારથી, એ ભગવાનની પ્રતિમા છે, જીનેન્દ્ર ભગવાન જ છે, સાક્ષાત જીનેન્દ્ર ભગવાન છે. ભગવાનનું દર્શન પોતાના આત્માનું દર્શન છે. તો ભગવાનની પ્રતિમા જ આપણને એવો ઉપદેશ આવે છે, તમે અમારા જેવા સ્વરૂપને પ્રાપ્ત થાઓ. એ ભગવાનની પ્રતિમા એવી પ્રકારની આપણને ઉપદેશ આપે છે. ભલે પ્રત્યક્ષ રૂપે તો ઉપદેશ આપતી નથી, પણ પરોક્ષ રૂપે ભગવાનના પ્રતિમાના દર્શન કરતા પણ આપણને એવો ઉપદેશ પ્રાપ્ત થાય છે. એ સ્થાપના પરમ પૂજ્ય છે. ત્રણ લોકમાં વિતરાગ મુદ્રાયુક્ત શાશ્વત જીન પ્રતિમા હોય છે. આ જીનેન્દ્ર જીન ધર્મનું શાશ્વતપણું છે, તો આ જીન પ્રતિમાનું પણ શાશ્વતપણું છે. તો આ શાશ્વત જીન પ્રતિમા પણ હોય છે. જેમ લોક અનાદિ અકૃત્રિમ છે, લોકમાં સર્વજ્ઞ અનાદિ થશે, તેમ લોકમાં સર્વજ્ઞ વિતરાગ પ્રતિમા પણ અનાદિથી અકૃત્રિમ શાશ્વત પણ હોય છે. આપણે ક્ષેત્રમાં આપણા કાળમાં આવી શાશ્વત પ્રતિમા નથી, તો આપણે એની કૃત્રિમ પરિસ્થિતિમાં વિધિ વિધાન વડે આપણે કરી અને એની આપણે સ્થાપના કરવી પરમ પૂજ્ય છે. જે આવી પ્રતિમાની સ્થાપનાને ઉડાડે છે તે ખરેખર ધર્મને સમજ્યા નથી. ધર્મી જીવ પણ ભગવાનના જીવ જીવ પ્રત્યે ભક્તિનો ભાવ હોય છે. જ્ઞાની ધર્માત્માને પણ ભગવાન પ્રત્યે એવો ભક્તિનો ઉછાળો હોય છે. તો મુમુક્ષુની દશામાં, આત્માર્થીની દશામાં અને હજી આત્માર્થી ન હોય એવી પ્રથમ ભૂમિકાની દશામાં પણ આ ભગવાનની પ્રતિમા છે એ આપણા માટે પરમ પૂજ્ય છે. એ ભગવાનની પ્રતિમાનો નિષેધ કરવા જેવો નથી. આ ગુરુદેવે આ બોલનું પ્રવચન નૈરોબીમાં કરાયું ત્યારે એમ કહ્યું કે જે લોકો એમ કહે છે જે જે શહેરમાં જિન મંદિર ન હોય એ સ્મશાન સમાન છે, એવા ગુરુદેવના શબ્દો છે. કે જે ગામમાં ભગવાન ન હોય, મંદિર ન હોય, તો એ ગામ ભલે ગમે એવું હોય પણ એ સ્મશાન સમાન છે. અને આ ભગવાનની પ્રતિમાના દર્શન કરવાથી આપણા નિધત અને નિકામિત કર્મ પણ કપાઈ જાય છે. એ પણ જીન પ્રતિમા જેનો દોષ નિકંદે એ બનારસીદાસ છે ને એમાં એ આવે છે કે જીન પ્રતિમા જેનો દોષ નિકંદે ચિત્ત નમાઈ બનારસી વંદે, કે આ જીન પ્રતિમા છે ભક્તાનું દોષ મિથ્યાત્વ દૂર કરાવે છે, એના અનેક કર્મોને કપાવે છે. એ અને એમાં આગળના આમાં ઘણા બધા એવા શ્લોક છે જીન પ્રતિમાના મહિમા વિશે. તો આ બીજા શ્લોકમાં એમ કહ્યું છે, જાકે મુખ દરસ તો ભગત કે નૈન તો તીરતાથી બાની બળદે ચંચળતા વિનાશી મુદ્રા દેખી કેવલી કી મુદ્રા યાદ આવે જહા જાકે આગે ઇન્દ્ર કી વિભૂતિ દિશે તી નથી જાકો જસ જપત પ્રકાશ જગે હિરદે ને સોઈ શુદ્ધ મતી હોઈ હોતી જો મરી નથી કહત બનારસીસુ મહિમા પ્રગટ જાતી સોઈ જેન કી છવિસુ વિદ્યમાન જીનતી. જેમના મુખનું દર્શન કરવાથી જ્યાકે મુખ દરસવ ભગત કે નૈન નથી તીવ્રતાથી વાણી બધે ચંચળતા વિનશે. આપણા આપણા ચિત્તની અસ્થિરતા ભગવાનના દર્શન કરવાથી આપમેળે મટી જાય છે. ભગવાનનું આપણે ટલી ટલીને દર્શન કરીએ, ભગવાનમાં આપણા ચિત્તનું આરોપણ કરીએ, ભગવાનની સામું પણ જોઈએ તો આપણા મકન મનના વિકલ્પો વિરવી જાય છે અને ચિત્તની જે અસ્થિરતા છે, ચંચળતા છે એ પણ નાશ પામે છે. અને મુદ્રા દેખી કેવળી કી મુદ્રા યાદ આવે જહા જાકે આગે ઇન્દ્રની વિભૂતિ દિશે તી નથી. આ ભગવાનની મુદ્રા જોવાથી, ભગવાનનું સ્મરણ કરવાથી પોતાના સ્વરૂપનું સ્મરણ થાય છે, પોતાના સ્વરૂપનું ભાન થાય છે અને જેની આગે ઇન્દ્ર નરેન્દ્રની જે સંપત્તિ પણ તુચ્છ લાગે, તણખા સંપત્તિ એ તણખા જેવી લાગે છે. જાકો જસ જપત પ્રકાશ જગે હિરદે મે સોઈ શુદ્ધ મતી હોઈ હોતી જો મળી નથી. તો જેનું ગુણોનું જ્ઞાન કરવાથી આપણા હૃદયમાં પણ એવા એવા ગુણોનો પ્રકાશ થાય છે, એવા ગુણોનું સંક્રમણ થાય છે, આપણી જે બુદ્ધિ મળી નથી તે પવિત્ર થઈ જાય છે. એટલે પંડિત બનારસી શું કહે છે, કહત બનારસી શું મહિમા પ્રગટ જાતી સોઈ જીનકી છબીસુ વિદ્યમાન જીનતી. તો એ બનારસી દાસ પોતાને સંબોધન કરી આપણને પણ કહે છે કે જીનરાજના પ્રતિમાનો પ્રત્યક્ષ મહિમા છે. જીનેન્દ્ર ભગવાનની મુક્તિ સાક્ષાત જીનેન્દ્ર સમાન જ સુશોભિત છે. સોહે જીન કી છવિ જો વિદ્યમાન જીનતી. વિદ્યમાન એટલે વર્તમાનમાં હયાત જેવા જીન હોય, સાક્ષાત જીન હોય, એવી જ એ ભગવાનની મૂર્તિ હોય છે. તો આવા ભગવાનનો કલ્યાણ કરવા એ આપણા માટે અહોભાગ્ય, આપણા માટે સૌભાગ્યનો પ્રસંગ છે. આ પ્રસંગમાં આપણે તન મન ધનથી, ઉત્સાહથી, ભક્તિભાવથી, સમર્પણતાથી આપણે સામેલ થવું એ આપણા સૌની ફરજ છે. પંચાદયમાં તો એમ કહ્યું છે કે નિત્ય અને નિમિત્તિ કરવા જેવા જીવન પ્રતિષ્ઠાનો ઉત્સવ થાય છે એમાં શિથિલીકરણ કરવું જરા પણ ઉચિત નથી. એમાં પણ જે આત્માર્થી છે, મુમુક્ષુ છે, વિદ્વાન છે, એવા લોકોએ તો બિલકુલ એમાં શિથિલતા રાખવી જોઈએ નહીં. તો આજે જે પ્રતિમાના એક્સાઇટ બાબતો છે અને આપણે જે મુખ્ય મુખ્ય બાબતો આપણે પ્રતિષ્ઠાની વિધિમાં જેમાં સામેલ કરતા હોય છે, આ ખાસ કરીને શાંતિ જાપ હોય છે અને પાસે કલ્યાણકના પ્રસંગો હોય છે, ગર્ભ કલ્યાણ, જન્મ કલ્યાણ, તપ કલ્યાણ, કેવળ જ્ઞાન કલ્યાણ અને મોક્ષ કલ્યાણ, એ ઉપરાંત એક ઉપન્યાસનો પ્રકાશ હોય છે. અને એ આપણે શાંતિ જાપ પછી બીજો એક મુખ્ય પ્રસંગ હોય છે, યાદ મંડળનો હોય છે. એ આપણે પહેલા દિવસે યાદ મંડળની પૂજા આપણે કરીએ છીએ, મહાપૂજા કરીએ છીએ. એ ખાસ કરીને પંચ પરમેશ્વરીને યાદ મંડળ બંને પૂજા કરાતી હોય છે, પણ આપણે થોડાક સમયમાં કરવાનું છે. અને ખરેખર એવું છે કે યાદ મંડળમાં બધા જ પ્રકારની પૂજાનો સમાવેશ થઈ જાય છે, પંચ પરમેશ્વરીનો પણ સમાવેશ થઈ જતો હોય છે. એટલે આપણે આ યાદ મંડળ પૂજા એક મહત્વની પૂજા છે. આ ખાસ કરીને જીરેન્દ્ર ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવની અંદર એ યાદ મંડળ પૂજનનું બહુ જ મોટું મહત્વ હોય છે. એ યાદનો અર્થ થાય છે યુજ ધાતુ પરથી યાદ શબ્દ છે. એ યુજ એટલે યજ્ઞ, યજ્ઞ એટલે પૂજા. એ યાદ મંડળ એટલે જે મહાપૂજા છે, જે આપણા પૂજ્ય જે છે એ યજ્ઞ કહેવાય છે. યજ્ઞ પુરુષો એટલે જે આપણા પૂજ્ય પુરુષો છે, આપણા ઈષ્ટ દેવતા છે, આપણા આરાધ્ય છે, ઉપાસ્ય છે, એવા આપણા જે પૂજ્યો છે એની આપણે પૂજા કરવી, ગુણગાન કરવી, અર્ચના કરવી, તો એ યાદ મંડળ મહાપૂજન છે. તો આવું જે યાદ મંડળ પૂજન છે, એ યાદ મંડળ પૂજનમાં નવ વલય હોય છે, એમાં બધા કોઠા હોય છે, એમાં ચારે બાજુ એમાં નવે દેવતાનો સમાવેશ થાય. જો આપણું જીન મંદિર છે એ પણ નવ દેવતાનું સ્થાનક છે. એ પંચ પરમેશ્વરથી આપણે બિરાજમાન કરીએ છીએ, અજન ભગવાન, શિવ ભગવાન અને આચાર્ય ઉપાધ્યાય અને સાધુ, એના આપણે પ્રતિમા બિરાજમાન કરી શકતા હોય છે. એટલે એમાં પંચ પરમેશ્વરી છે, એ જીન બીમ છે, પછી જીન મંદિર પોતે જ એક નવ દેવતામાં સ્થાન પામે છે, જીન ધર્મ છે અને જીન વાણી છે. તો એ આજે જીન મંદિરનું સ્થાનક છે, એમાં આપણા ગુરુની વાણી, એ ભગવાનની પરંપરાથી વાણી આપણને સાંભળવા મળે છે, કે જે સાક્ષાત ભગવાન મનની પરંપરાથી આપણને પ્રાપ્ત થયેલી હોય છે. અને એ જે ધર્મ છે એ વસ્તુ સાહો ધર્મો કહેવાય, ચરિતમ ખલ્લુ ધર્મો કહેવાય, દર્શનમૂલો ધર્મો કહેવાય, એ 10 પ્રકારના ધર્મ કહેવાય, ઈષ્ટ અને ગતિ ધર્મ કહેવાય. તો એ બધા જ પ્રકારના ધર્મ વિતરાગ સ્વરૂપ હોય છે. તો એ આ ભગવાન પોતે વિતરાગતાનું પ્રતીક છે અને ધર્મ પ્રાપ્ત કરવાનું એક ઉત્કૃષ્ટ આલંબન અને નિમિત્ત રૂપ હોય છે. એટલે આપણું જે જૈન મંદિર છે એ પાંચ પરમેશ્વરી, જીન દિન, જૈન મંદિર, જીન ધર્મ અને જીન વાણી, એ બધાનો એક પ્રતીક છે, બધાનો સમાવેશ એમાં થાય છે. એટલે કે નવે દેવતા એમાં આવી જાય છે. અને આ જે યાદ મંડળ છે એ યાદ મંડળમાં પણ નવે દેવતાની પૂજા છે. એટલે એ આજે આપણે પંચ પરમેશ્વરી છે, મંગલ ઉત્તમ શરણ છે, એ ભૂતકાળના તીર્થંકર, વર્તમાનના તીર્થંકર, ભવિષ્યકાળના તીર્થંકર, વર્તમાન ઋષિમાં નિષ્તીર્થંકર, એ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સ્વસ્થકૃતિકારી મુનિઓ, તો એ બધાની પૂજા એમાં આવી જાય છે. તો આમ આજે એની ચારે બાજુ ચાર કોઠા હોય છે, એમાં જીન ધર્મ, જીન મંદિર, જીન પ્રતિમા અને જીન વાણી એ પણ રાખેલા હોય છે, અને એની એના મંત્ર અને એની પૂજા પણ હોય છે. એટલે આ યાદ મંડળમાં નવે નવ દેવતાની પૂજા સમાવેશ પામે છે. તો આજે કોઈ પણ પૂજા હોય ને એના ચાર અંગ માનાય છે, પૂજાના કુલ ચાર અંગ જેટલા હોય છે. તો એક છે પૂજ્ય, તો આપણા માટે પૂજ્ય કોણ છે? નવ દેવતા. પૂજનનો હેતુ, આપણે જે પૂજા કરીએ છીએ તેના માટે કરીએ છીએ, તો કે આપણા આત્મિક હિત માટે, આત્માના સુખ માટે, મોક્ષના સુખ માટે, અતિન્દ્રિય આત્મિક સુખ માટે, સાંસારિક સુખ માટે બિલકુલ નહીં. તો આ જગતમાં જે કાંઈ જીવો જે કાંઈ કાર્ય કરે છે પોતાના સુખ માટે જ કરે છે. જીવન सुख चाहे दुख ते भयवन ताते दुखहारी सुखकार कहे सिख गुरु करुणा दान। आ जगत में जे कोई जीवो जे कई कार्य करता हो बदा सुख माटे करता हो कोई ने सुख न साचा स्वरूप खबर होती नहीं। खरेखर कौन सुखी है? आ अयन भगवान सिद्ध भगवान आ पंच परमेश्वर सुखी है। आ जगत न संसारी अज्ञानी प्राणियों बिलकुल सुखी नहीं। ये बदा दुख की दुख न दावर निर्मा જડી ભરી રહ્યા છે એ બધા દુઃખના દરિયામાં ડૂબેલા છે એ કોઈ જીવો સુખી હોતા જ નથી। એટલે આ પૂજનનો હેતુ પણ શું હોય છે? આપણો આત્મિક સાચું સુખ પ્રાપ્ત કરવા માટે હોય છે, એ સંસારના સુખ માટે બિલકુલ નહીં। આપણે નિકામકી ભાવના હોય છે, આપણે સંસારની ભાવના બિલકુલ હોતી નથી। તો આ ભગવાનના દર્શન પૂજન જો સાંસારિક હેતુ માટે કરવામાં આવે ને તો એને પણ ગૃહિત નિત્યાત્વ કહેવામાં આવે છે। ગુરુદેવ એમ કહે છે કે પૂજ્ય ગુરુની અમને રાખવી એટલું ગૃહિત નિત્યાત્વ છે એમને, ભલે વિતરાગી દેવગુરુની અમને રાખો પણ એમાં સંસારિક હેતુ કે સંસારિક પ્રયોજન રહેલું હોય તો એ પણ ગૃહિત નિત્યાત્વ જ કહેવાય છે। કેમકે કુદેવ ગુરુ સંસારિક પ્રયોજન માટે હોય છે અને વિતરાગી દેવને પણ તમે સંસારિક પ્રયોજનનું સાધન માનો તો એ પણ એક પ્રકારનું ગૃહિત નિત્યાત્વ જ હોય છે। તો આ પૂજનનો હેતુ આપણા સુખની માટે હોય છે, આત્મિક અતિન્દ્રિય મોક્ષ સુખની માટે હોય છે। આ પૂજનની વિધિ છે એ ઉત્તમ પાસુક નિર્દોષ જે અષ્ટ પ્રકારની સામગ્રી વડે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ। આ ભગવાનની પૂજાના બે અંગ હોય છે, અગ્ર પૂજા અંગ પૂજા। આપણે વિનાગ્ર પૂજા કરીએ છીએ, આપણે અંગ પૂજા એ કરતા નથી। આ શ્વેતાંબરમાં ભગવાનની અંગ પૂજા હોય છે, આપણે દિગંબર આમનામાં ભગવાનની અગ્ર પૂજા આપણે જીનાગ્ર પૂજા કરીએ છીએ। એનું કારણ એ છે આ ભગવાન છે ને સમસરમાં બિરાજે છે અને ભગવાન કમલાસન ઉપર પણ અંતરિક્ષમાં બિરાજે છે। ભગવાનનું સમસન પણ આકાશમાં આધાર હોય છે, એમાં એ ત્રણ પીઠિકા હોય છે, એના ઉપર ગંધકૃતિ હોય છે, એના ઉપર કમલાસન હોય છે, એના ઉપર ભગવાન બિરાજે છે। એટલે આપણે ભગવાનના સમસ્તમાં આપણે ભગવાન પાસે જઈએ છીએ તો ભગવાનનો સ્પર્શ કરવાનો હોતો નથી, ભગવાનનો ચરણ સ્પર્શ કે ભગવાનનો ભગવાનની પ્રદક્ષિણા કરવાની હોય છે અને ભગવાનની સ્તુતિ કરવાની હોય છે, ભગવાનની આગળ રહીને જ એની પૂજા એટલે અગ્ર પૂજા હોય છે, ભગવાનની અંગ પૂજા હોતી નથી। આપણા સમસ્તમાં ભગવાન અંતરિક્ષ બિરાજે છે, આકાશમાં અધર હોય છે અને કમળાસનથી પણ ચાર અંગર ઊંચે હોય છે, ઊંચે ચતુરાંગલ જીન રાજે ઇન્દ્રો નરેન્દ્ર મુનિરાજ પૂજે। તો એ ભગવાન ઉપર અધર આકાશમાં બિરાજતા હોય છે અને એ ભગવાનનો સ્પર્શ કરવાનો હોતો નથી અને ભગવાનના ખાસ કરીને દેવો આ ભગવાનની પૂજા કરતા હોય છે અને આ જે જળ ચંદન અક્ષત એ બધી દૈવી સામગ્રી હોય છે, એ પુષ્પ પણ દૈવી પુષ્પ હોય છે, એટલે નિર્દોષ અને પાસુક હોય છે આપણા। તો એવી રીતે ભગવાનની એવી ઉત્તમ સામગ્રી વડે ભગવાનની પૂજા કરવામાં આવે છે। આ સામગ્રી પણ એક અવલંબન છે, આમાં શું છે કે આપણે સંયોગી જીવ છે, આપણે આપણા ખરેખર તો ભાવ પૂજાનું મહત્વ છે, દ્રવ્ય પૂજાનું મહત્વ નથી, પણ પૂજા પ્રકાર દોય છે દ્રવ્ય ભાવ ગુણ થાણ સીચું ભાવ જરે કરી જન્મ માણસ રહે થાણ। ખરેખર તો ભાવ પૂજા છે, દ્રવ્ય પૂજાનું મહત્વ નથી, પણ આપણને ભાવ પૂજા દ્રવ્યના અવલંબન વગર પ્રગટતી નથી, એટલે આપણે એવા ભાવ પ્રગટ કરવા માટે ભગવાનને પ્રતિમાનું અવલંબન લેવું પડે છે, ભગવાનની સ્તુતિ બોલવી પડે છે અને આ પ્રકારની સામગ્રીની પણ ક્યારેક જરૂર પડે છે। તો આપણે આ પ્રકારની સામગ્રી એવી નિર્દોષ વિનિમય હિંસા થાય, સ્વર્ગના દેવોની જે સામગ્રી હોય છે તો બધી નિર્દોષ અને પ્રાસુક હોય છે, અચેત સચેત નથી હોતી, અચિત હોય છે। તો આપણે પણ એવી સામગ્રીનો ઉપયોગ કરીએ કે જેથી આપણે મિનિમાઇઝ હિંસા થાય। તો એક વસ્તુ છે કે ભગવાન મંદિર બનાવીએ તો એમાં પણ હિંસા તો થાય ને, તો શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ભાઈ એ સર્વ સંસ્થાના ગાળા જેવું થોડુંક પાપ થાય પણ એની સામે પુણ્ય મેરુ પર્વત જેટલું થાય છે। આપણને કોઈ ધંધાની અંદર થોડુંક નુકસાન જતું હોય પણ બીજો લાભ થતો હોય તો આપણે એ નુકસાનને ગૌણ કરીએ, એ આ પર્યાનાની દુકાન વાળો લાલ ફ્રૂટ સાબુ વેચતો હોય એમાં નફો ન મળતો હોય અથવા તો પોતે જાતી હોય પણ બીજી વસ્તુ એની હેરવાળ વેચાતી હોય તો એ જે બીજામાં પ્રોફિટ મળે છે એ આપણે જવાનું હોય તો આ ભગવાનની પૂજા કરવામાં એ નવદેવતાનું સ્થાન છે, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી ઉત્કૃષ્ટ સર્વ આત્મહિતનું સ્થાન છે એટલે એ ઘણા સાતિત્ય પુણ્યનું કારણ છે. તો થોડું ઘણું તો પાક થતું હોય છે પણ એ ન ગણીએ છીએ અથવા તો એ પૂરી પુણ્યની સરખામણીમાં એની ગૌણતા છે. આપણે ઘર દુકાન આપણા મંગલા બનાવીએ છીએ તેમાં પાક નથી થતું, એમાં એ થાય છે. આપણે ગૃહસ્થની ભૂમિકામાં આપણે રાંધીએ છીએ એમાં પાપ થાય છે, આપણે રહીએ છીએ એમાં પાપ થાય છે, વેપાર કરીએ છીએ એમાં પાપ થાય છે, આપણા ઘરના મોટા મોટા મંગલા બનાવીએ છીએ મકાન એમાં પાપ તો થાય જ છે ને. તો આપણે આ ભગવાનનું જૈન મંદિર છે તે ભગવાનના જૈન મંદિરની અંદર આપણે પુણ્યનું પર્વત મેરુ પર્વત જેટલું પુણ્ય છે ને રાયના દાણા જેટલું પાક છે એટલે એ ન ગણ્ય કહેવાય છે. તો આ પૂજાના કુલ ચાર અંગ છે, પૂજ્ય, પૂજનનો હેતુ, પૂજનની વિધિ. એટલે આપણે આ અંગ પૂજા કરીએ છીએ ભગવાનની સ્પર્શ નથી કરતા અને પૂજ્ય તો આ ખરેખર તો સાચો પૂજક ગુરુદેવ એમ કહે છે કે જે જ્ઞાની ધર્મમાં છે જેણે આત્માનું અતિન્દ્રિય સુખ કંઈક પ્રાપ્ત કર્યું છે, ભગવાન જેવું સ્વરૂપ પોતે પ્રગટ કર્યું છે, ભગવાનનો જે લઘુનંદન લઈનો છે, ભગવાનની નાનકડી આવૃત્તિ પ્રાપ્ત થઈ છે એ સાચો ભગવાનનો પૂજક છે. પણ તેમ છતાં જે મુમુક્ષુ છે, આત્માર્થી છે, સમ્યક તો સન્મુક્ત છે અથવા તો પેલી ભૂમિકાવાળો પણ જીવ છે તો એ પણ એ ગૌણપણે મુખ્યપણે નહીં પણ ગૌણપણે પણ ભગવાનનો પૂજક કહી શકાય છે. તો આ યાદમંડળ પૂજા છે એ યાદમંડળ પૂજનનો જે હેતુ છે એ આપણે જોઈ ગયા મોક્ષના સુખ માટે છે. એ યાદમંડળ પૂજનનો હેતુ આપણા સંસારિક પ્રયોજન માટે નથી. આ જિન મંદિર પણ સંસારિક પ્રયોજન માટે નથી. જિન દેવ મંદિરમાં નવ દેવતાનો સમાવેશ થાય છે એ નવે દેવતાની પૂજા એટલે યાદમંડળ છે. તો આ યાદમંડળમાં આપણે જે પૂજા કરીએ છીએ તો એ પૂજા જે નવ દેવતા આપણા જે છે તો એ નવ દેવતાનો આપણો જે હેતુ છે મોક્ષનું સુખ એની સાથે પ્રયોજન કઈ રીતે છે તો આપણા અરિયન ભગવાન અને સિદ્ધ ભગવાન છે ને એ સુખના સ્વરૂપ છે, એ સુખનો જ જીવ છે, સુખનો જ પ્રતિબિંબ છે, એ પરિપૂર્ણ અતિન્દ્રિય અનંત અવ્યાભાત સુખને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવાન છે અને અરિયન ભગવાન પણ અનંત અતિન્દ્રિય સુખને પ્રાપ્ત થયેલા છે. તો આ સુખનું સ્વરૂપ આ આપણા દેવ છે અરિયન ભગવાન અને સિદ્ધ ભગવાન છે જેની પ્રતિમા આપણે જૈન મંદિરમાં મૂકીએ છીએ. પછી આચાર્ય ઉપાધ્યાય અને સાધુ છે એ સુખના માર્ગ છે, મોક્ષનો માર્ગ, સુખનો માર્ગ. એ સુખના માર્ગે એકદમ નિકટ આવેલા એ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ભજન કરે છે અને એ ખરેખર તો પોતાના સુખના સ્વરૂપમાં છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા જ છે અને કેવળ જ્ઞાની તરીથી સમાન છે, એ પૂર્ણ સુખની એકદમ નજીક છે. તો એવા સુખના માર્ગે પ્રવર્તમાન કરનારા, સુખની એકદમ સમીપે પહોંચનારા એવા આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ભગવાન છે. એટલે અરિયંત અને સિદ્ધ ભગવાન સુખના સ્વરૂપ સમાન છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ એ સુખના માર્ગ રૂપે છે અને જે જીનાગમ છે, જીન વાણી છે એ સુખનો ઉપાય બતાવનારું છે. આપણે સુખ કેવી રીતે પ્રાપ્ત કરી એનો ઉપાય, એનો રસ્તો, એનું પથ પ્રદર્શન આપણને જીનવાણી દ્વારા પ્રાપ્ત થાય છે. અને જૈન ધર્મ એ સુખનો સિદ્ધાંત છે, ધર્મ સિદ્ધાંત સ્વરૂપે હોય છે. તો આ એક જૈન ધર્મ જેવો છે કે આત્મિક અતિન્દ્રિયને સુખ કહે છે, સંસારિક લૌકિક સુખને સુખ કહેતો નથી. પર યુક્ત બાધા સહિત ખંડિત બંધ કારણ વિષમ છે, જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત તે સુખ એ રીતે દુઃખ જ કરે છે, એ દુઃખ જ છે. સાચું સુખ તો અતિન્દ્રિયો અત્યંત આત્મોત્પન્ન વિષયાતીત અનુપ અનંતને विच्छेद हीन जे सुख अवस दो पयोग प्रसिद्ध ने तो अब जे अतिंद्रिय छे अनुपम छे विषयातीत छे अखंडित छे ए ज साचो सुख छे तो एवो सुख ए एनो प्रतीक एनो सिद्धांत ए आ जिन धर्म आपणने आपे छे અને જીન બિંબ છે એક સુખનું સ્વરૂપ છે સુખનું પ્રતીક છે સુખનું પ્રતિનિધિત્વ કરે સુખનો સિમ્બોલ છે તો આ જીન બિંબ છે એ સુખનો સિમ્બોલ છે નવ દેવતામાં જીન બિંબનું પણ સ્થાન છે અને આ જીન મંદિર છે એ સુખનું ધામ છે આપણે સુખનું ધામ પ્રાપ્ત કરવું છે નિશ્ચય તો પોતાનો આત્મા છે સુખ ધામ અનંત શાંત થઈને રાત રહે તદ ધ્યાનમય બધા નામ ન લખાય હોય તો લખાઈ લેતો જો આ જાપમાં બેસનાર માટે અપક્ષ નો ત્યાગ આવશ્યક છે એ એટલે કે કનમોલ કેવું અભક્ષ પદાર્થ જે ગ્રહણ ન કરનારો હોય પછી જે વિદ્રાદી દેવગુરુ ધર્મનો ભક્ત હોય ખુદે ગુરુની આમને વાળો ન હોય અને આપણે જાપના દિવસો દરમિયાન એ શુદ્ધ ભોજન કરવાનું છે રાત્રિ ભોજન નથી કરવાનું અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે તો આવા આવી પાત્રતા ધરાવનારા હોય એ બધાએ એ ભવ્યને અને સમીરને પોતાના નામ નોંધાવી દેવા અને એની પ્રેક્ટિસ તમે આજથી અને અત્યારથી જ કરી દો એટલે આપણે અગાઉ પણ કરેલી છે એક મારા છે કે આપણે અંગૂઠા ઉપર રાખવાની છે અને અનામિકા અથવા તો મધ્યમાંથી આપણે એ મારા ફેરવવાની છે આ મેળા મારા ફરી જાય પછી આપણે ફરીથી એમને આગળ નથી વધવાનું પાછું આપણે ઉલટાવી નાખવા મેરુ પર્વતને ઉલ્લંઘવાનું નથી આજે ત્રણ મળકા છે ને એને મેળું કહેવાય છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચરિત્રનું પ્રતીક છે એને આપણે ઉલ્લંઘવાનું નથી અને આ મારા બહુ નીચે નહીં રાખવાની આપણી બુદ્ધિથી નીચે રહીએ એવું નહીં રાખવાનું ઊંચી રાખવાની અને બહુ શુદ્ધ વસ્ત્ર પહેરીને સ્વસ્થ મનથી એકાગ્રતાથી બહુ ભાવપૂર્વક આપણે શાંત રીતે આ માળા કરવાની છે બને ત્યાં સુધી સવારના સમયમાં થઈ શકે તો વધુ સારું કહેવાય આપણે બપોરે જઈને પછી કરીએ પણ વધારે સુધી આપણને સવારના સમયમાં હોય સવારના સમયમાં કરીએ તો એ સારું એ પૂજાની જાપના રૂમમાં બધા દૂધ ચોથી ચોથી ખેતને બધું હોય તો એ આપણે પહેરવાનું હોય છે એક કપડું નહીં પણ બે એટલે ધોતી અને ખેત બંને આપણે પહેરવાના હોય છે અને એ જે જાપનો મંત્ર છે એ બધાને ખ્યાલ હશે નહીં તો તમે હેમંતભાઈ પાસેથી બધા મંત્ર લઈ લેજો અને એ મંત્ર તમે જોઈ જોઈને બોલશો તમે એવી ચાર પાંચ મારા આઠ દસ વાળા કરશો પછી તમને એ કંઠસ્થ થઈ જશે તો એ રીતે આપણે માળા કરવાની છે તો આ મારા હું આપણે આખી મારા તો નહીં કરું કેમ કે ટાઈમ આપણે પૂરો થઈ ગયો છે પણ આપણે એક પાંચ મંત્ર બોલીએ છીએ ઓમ સાવધાન નમો અહિંતારમ નમો સીતારમ નમો હરિહરમ નમો વર્ચારમ નમો હરિહર સર્વસામ ઓમ રામ રીમ રોમ રહ અસે અવસા સર્વસાંગીમ કુરુકુરુ સ્વાહા ઓમ રામ રીમ રોમ રહ अस्य अवसा सर्वशान्तिं कुरु कुरु स्वाहा ॐ ह्रां ह्रीं ह्रुं ह्रुं रः अस्य अवसा सर्वशान्तिं कुरु कुरु स्वाहा ॐ ह्रां ह्रीं ह्रुं रः ह्रुं रः अस्य अवसा सर्वशान्तिं कुरु कुरु स्वाहा ॐ ह्रां ह्रीं ह्रुं ह्रुं रः अस्य अवसा सर्वशान्तिं कुरु कुरु स्वाहा પ્રતિષ્ઠા મહોત્સવ નો છે.